राजा જાણે કે રામ રાજા બની ગયા છે. અતિ આનંદ વાજ્યો.
બહુ તૈલા ભયલો ગણાય ગુહાની, દુઃખ સુખ સબ રો વહીરાની,
દુઃખ સુખ સબ રો વહીરાની.
ગુરુ વશિષ્ઠજીના શબ્દ સાંભળ્યો. ભરતજીને તો આનંદ થયો, જનતાને પણ આનંદ થયો. એને લાભ અને ગેરલાભ બંનેનો વિચાર કર્યો તો ગેરલાભ કરતા લાભ અધિક જણાયો, આનંદ થયો. પણ ત્રણેય માતાઓ ધા પોકાઈને રડી પડી છે. એને મન તો ચારેય પુત્રો સમાન છે. વાતાવરણ ગમગીન બન્યું છે, બધા રુદન કરવા લાગ્યા છે. ભરતજી તો ગુરુને આગળ બધા હાથ જોડી વિનંતી કરી રહ્યા, જોજો ગુરુદેવ.
કહી ભરત મુનિ કહસો કિ નહિ,
કહી ભરત મુનિ કહસો કિ નહિ,
કહી ભરત મુનિ કહસો કિ નહિ, જીવન અભિમત દિન હે,
જગ જીવન અભિમત દિન હે,
ભલું જગ જીવન અભિમત દિન હે,
ભલું જગ જીવન
અભિમત દિન હે. ભરતજીએ કહ્યું છે, ગુરુદેવ આપ બોલ્યા છો. તું ભરત જો વનમાં રહેવા તૈયાર હો, શત્રુઘ્ન જો વનમાં રહેવા તૈયાર હોય તો રામ અને લખનને મેં સમજાવીને પાછા લઈ જાય. ગુરુદેવ પણ આપ બોલ્યા છે, કરી દેખાડજો. આપ જો બોલ્યા છે, કરી દેખાડવા તૈયાર હોવ તો હું અને શત્રુઘ્ન 14 વર્ષની આખી જિંદગી વનમાં ગુજારી કાઢશું. પણ ગુરુદેવ આપ બોલ્યા છે, બસ હવે કરી દેખાડાય. ભરતજીના શબ્દો સાંભળતાની સાથે આખી સભા સ્તબ્ધ બને છે. કોઈ કશું બોલી શકતું નથી. ગુરુ વશિષ્ઠજી પણ અવાક બની ગયા છે. આખો સમુદાય ભગવાન રાઘવની પાસે આવ્યો છે. રાઘવની પાસે આવીને ગુરુ વશિષ્ઠજી કહ્યું છે, હે રાઘવ, આખો સમુદાય અહીંયા શું કામ આવ્યો છે વાતને તું જાણે છે, માટે તને વિનંતી કરીએ છીએ. અયોધ્યાવાસી ભરતજી, માતાઓ, એ બધાનું હિત થાય એવો કઈક નિર્ણય લો તમે. પ્રભુ રાઘવે કહ્યું છે, ગુરુદેવ આપ તો સર્વજ્ઞ છો, આપની આજ્ઞા માનવી તો સર્વ કોઈને માટે શિરોધાન્ય હોય અને બધાનું શ્રેય હોય, માટે જેમ આપ કહેશો એમ હું કરવા તૈયાર છું. પેલા આપ કહો મનુષ્ય આજ્ઞા છે. ભગવાન રાઘવ ના શબ્દ સાંભળતા કહ મુનિ રામ સત્ય તુમ ભાષા ભરત સ્નેહ બિચારુ ન રાખા. રામ તારા શબ્દ જયારે સાંભળું છું ત્યારે મનમાં થાય છે કઈક નિર્ણય લઉં એમ, પણ ભરત ના પ્રેમ ની સામે જયારે જઉં છું ત્યારે મને કોઈ શબ્દ જડતા નથી, મારી વિવેક બુદ્ધિ ભેદાઈ જાય છે. ભરત ના પ્રેમ ની આગળ મારી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. શું ભરત ની મોટો પછી કલ્પના કરો, ભગવાન ના ગુરુ વશિષ્ઠ ની બુદ્ધિ પણ ભરત ના પ્રેમ ની આગળ કુંઠિત બની જાય છે. હું શું નિર્ણય લઉં એમ, મને કોઈ નિર્ણય સૂચતો નથી. અને તેથી હું વારંવાર તને કહું છું, હું ભરતની ભક્તિને વશ બનેલો છું. મારી સમજ પ્રમાણે ભરત જે નિર્ણય લેશે ને એ જ યોગ્ય બનશે. આપણે ભરતને જ પૂછીએ, ભરતના નિર્ણયમાં સર્વ કોઈનું સારું જ હશે. એટલા માટે મારું હૃદય એમ કહે છે પેલા ભરતનું કેવું આપણે સાંભળવું જોઈએ, અને ત્યારબાદ લોગમત, અરાજમત, વેદો વગેરેનું પ્રમાણ લઈને આપણે નિર્ણય લેશું.
થઈ સફત પિતુ ચરણ દોહાય,
ગુરુ વશિષ્ઠજી ના શબ્દો
સાંભળે.
થઈ સફત પિતુ ચરણ દોહાય,
પિતાના સોગંદ ખાઈને કહું છું, આપના ચરણના સોગંદ ખાઈને કહું છું, આ ભૂમંડળ ઉપર ભરત જેવો કોઈ ભાઈ નથી. આ ભૂમંડળ ઉપર ભરતનું જો અવતરણ ન હોત તો ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોત એ દુનિયાને ખબર ન પડે. ભરતનો પ્રેમ અગાધ છે, માટે ભરત જે નિર્ણય લેશે નિર્ણય ભગવાન રાઘવ કહે છે કે મને માન્ય છે. ભરત બોલશે બસ એ મારું જીવન હશે. ભરતજીનું જીવન પણ કેટલું બધું મહાન હશે. ભગવાન રાઘવ એમ કે ભરત જે બોલે એ મને બધું માન્ય છે. આટલું કહી પ્રભુ મૌન રાખી જ્યારે નીચે બેઠા છે, વશિષ્ઠજી ઉભા થઈ ભરતજીને કહ્યું છે, બાપ ભરત આપ કઈક નિર્ણય આપો. પૂરી સભા એમ કહી રહી છે ભરત જે બોલે માન્ય છે, માટે બાપ ભરત તું કઈક નિર્ણય આપે. ભરતજી ઉભા થઈને રડી પડ્યા છે, માફ કરજો ગુરુદેવ, ભાઈ રાઘવ આપ માફ કરજો, એ તો આપના હૃદયની વિશાળતા ભૂલી રહી છે. મારી જેવો આ કુટિલ આ બ્રહ્માંડમાં છે કોણ? મારી કુટિલાયનું તો આ બધું પરિણામ છે. મારી કુટિલાયને લઈને તો આજ તમારે દર દર ભમવાનો વારો આવ્યો છે. મારી કુટિલાયને લઈને તો અવધપતિ સ્વર્ગેશે દાયવા છે. મારી કુટિલાયને લઈને તો માતાઓને સિંદૂર માથાના ભૂષાણા છે. અને હજુ હું જો નિર્ણય કઈ આપવા જાઉં તો પૃથ્વી રસાતાળ જતી રહે, મારી કોઈ હેસિયત નથી, હું કોઈ પણ પ્રકારનો નિર્ણય આપી શકું. અમે કઈ ભરતજી મૌન રાખી નીચે બેસી ગયા છે. ઘણા દિવસો થયા કોઈ નિર્ણય આવતો નથી, આંખોમાંથી આસુડા વરસાવતા ભરતજીને ગુરુ વશિષ્ઠજી ધીરજ આપે છે, બાપ ભરત તું આવું નહીં બોલીશ, તારી પ્રત્યે એક પણ સંકલ્પ કરેની જીવાત્મા કોટી કલ્પે પણ સ્વર્ગને નહીં પામે. ભરત, જગતના કહેવાતા તમામ પાપો પ્રપંચો અમંગળ ફક્ત તારું નામ લેવા માત્રથી મંગળમય બની જશે, એને પરલોકની પરલોકના સુખની પ્રાપ્તિ થશે. આવી તારી મહાનતા છે, તારી મહાનતા હું શું કહું. પ્રભુ રાઘવે પણ કહ્યું છે, મારી લાચારી એ છે, બંને વસ્તુ મને ભીડી રહી છે, એક બાજુ પોતાના વચનના પાલન ખાતર પિતાવદ પતિ દેહ છોડ્યો છે, એટલે એક બાજુ પિતાની આજ્ઞારૂપ ધર્મ નડે છે, તો બીજી બાજુ ભરતનો પ્રેમ મને નિર્ણય લેવા દેતો નથી. ભરતના પ્રેમને હું જોઉં છું ત્યાં હૃદયમાં મને દુઃખ થાય છે, માટે કહું છું ભાઈ ભરત તું જ નિર્ણય આપ, તું જે નિર્ણય આપીશ મને માન્ય જ રહેશે. અને કોઈથી જ્યારે નિર્ણય નહીં થયો એ વખતે ભરતજી ઉભા થઈને કહ્યું છે, કૃપાનાથ આપની જેમ આજ્ઞા હોય હું કરવા હું તૈયાર છું, માલિક આપની આજ્ઞા પ્રમાણે જીવન જીવી જીવનને ધન્ય બનાવવા માંગુ છું. આપ બોલશો એમ મારું હિત જ હશે, એમાં મને શંકા નથી. બોલતા ભરતજી ફરી જયારે મૌન થયા છે, અને એ જ વખતે સંદેશ આવ્યો છે, વિદેહી આવી રહ્યા છે, જનક વિદેહી આવી રહ્યા છે. દૂતો દ્વારા સંદેશ મળતાની સાથે ગુરુ વશિષ્ઠજી આદિક વિદેહીને લેવા માટે સામે ગયા છે. દૂતોને પ્રશ્ન કર્યો છે વશિષ્ઠજીએ, વિદેહી કેમ છે, કુશળ તો છે ને? દૂતોની આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે. ગુરુદેવ માફ કરજો, અવધપતિ જેવા અવધપતિની વિદાય પછી આ દુનિયામાં કોણ કુશળ? હે નાથ, આખું જગત અકુશળ બન્યું છે, એમાં અયોધ્યા અને મિથિલા બંને તો વધારે અકુશળ બની છે. દશરથ મહારાજાનું મૃત્યુ સાંભળી જનકપુરીની અંદર વસતા એ નગરવાસીજનો તો દુઃખી થયા હતા, પરંતુ સ્વયં વિદેહી તો બહાવરા બની ગયા હતા. અરે વિદેહીને કોઈ જોવે તમને લાગા વિદેહી છે, વર્ષોથી વિદેહીનું બિરુદ પ્રાપ્ત કરનારા, જગતની ગમે તે પ્રાપ્તિમાં જેને આનંદ નથી, ગમે તેવી નુકસાનમાં જેને શોક નથી, એવા વિદેહી પણ આત્માની અંદર રમણ કરનારા, બ્રહ્મ સુખની અંદર રાચનારા વિદેહી પોતાનું વિદેહી પણ ભૂલી ગયા છે. એનું વિદેહી નામ જાણે નિરર્થક થતો એવું દેખાવા લાગ્યું છે. અયોધ્યાના સમાચાર જ્યારે વિદેહીના કાને અથડાયા છે, વિદેહીની આંખોમાંથી પણ આસુડાની ધારાઓ થઈ છે. બહુ અદભુત વાત કરી વૈતાઈ છે.
રાની કો ચાલી સો નતન રે પાલહી, ચાલે સોન તન રે પાલહી,
રાની કો ચાલે સોન તન રે પાલહી,
સુજન કછુ જસુ મને બિનુ વ્યાલહી,
સુજન કછુ જસુ મને બિનુ વ્યાલહી,
સુજન છો જ છો મને બીનુ વ્યાલ હે ભારત રાજા રઘુ બરાય બનાય વાસુ
ભારત રાજા રઘુ બરાય વાસુ
ભારત રાજા રઘુ બરાય બનાય વાસુ
ભારત રાજા રઘુ બરાય વાસુ
મિથિલે સહે હૃદય હૈરાસુ
મિથિલે સહે
હૃદય હૈરાસુ મિથિલે સહે હૃદય હૈરાસુ
મિથિલે સહે હૃદય હૈરાસુ
અમુક પ્રસંગ જેવો હોય છે વાત વાતની જગ્યાએ રહે છે હકીકત હકીકતની જગ્યાએ હોય છે ઘણી ફેરી વાત ઘણી મીઠી મધુરી કરી શકતા હોઈએ પણ હકીકતને ખાળવી મહા મુશ્કેલ છે વિદેહી જેવા મહારથી પુરુષ પણ કઈ કઈની કુટિલતાને જ્યારે સાંભળે છે ત્યારે મણી વિનાનો હાથી જેમ અને સર્પ જેમ વ્યાકુળ બને એમ વિદેહી પણ વ્યાકુળ બન્યા છે ભરત ને રામ ને બદલે ગાદી મળે છે રામ ને વનવાસ મળ્યો છે આવદપતિ સ્વર્ગે સિધાયા છે શબ્દ સાંભળતા વિદેહી ની આંખોમાં પણ આંસુ માતા નહીં હતા અમુક પ્રસંગ એવો હોય છે જે વખતે ભલભલાની આંખોમાં આંસુ ભરાય આવે છે સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ ગુરુ રામાનંદ સ્વામીએ જયારે આ લોકની અંદર વિદાય લીધી ભગવાન સ્વામિનારાયણ નિત્ય ધીરજ ની વાતો કરતા હતા પણ ગુરુ વિદાય જયારે જોઈ છે સાંભળે છે અનુભવી છે ભગવાન શ્રીહરિ ને આંખોમાં પણ આંસુ માતા નહીં હતા જ્ઞાન ની વાતો કરનારા પ્રભુ પણ એ વખતે રડી પડ્યા હતા વિરહ વેદના ની વાત કઈક જુદી હોય છે વિરહમાં જ્ઞાન પણ ઓગળી જાય છે પ્રેમ પણ ગીલું ગીલું થઈ જાય છે વિનાશ અનુભવે છે ભગવાન શ્રીહરિની જયારે વિદાય થયા દુનિયામાંથી આ બ્રહ્માંડમાંથી ત્યારે મહાજ્ઞાની નિત્યાનંદ સ્વામી જેનો બ્રહ્માંડમાં છોટો ન જડે એ બ્રહ્માનંદ સ્વામીની આંખોમાં પણ આંસુ સમાતા ન હતા ગોપાળાન સ્વામી ઘણું જ સમજાવતા હતા આપ તો વિદ્વાન છો વડીલ છો ધીરજ રાખો ધીરજ રાખો પણ ઘાવની પીડા હૃદયના શબ્દોને કેમ શાંત કરી શકે વિરહની વેદના કંઈક અલૌકિક હોય છે એને લૌકિક શબ્દો આંબી નથી શકતા હોતા અરે શત અવધાની પુરુષ એકી સાથે સો સો વ્યક્તિ પ્રશ્ન પૂછે તો એકી સાથે ઉત્તર આપી શકે આવો જબરો જ્ઞાની પુરુષ જેમણે દસ દસ હજાર કીર્તનોની તો રચના કરી છે ગમે તેવો કવિરાજ આવે તોય પણ જેની સામે મસ્તક ઝુકાવી દે આવી જેમની પ્રતિભા છે પરંતુ ભગવાન સ્વામિનારાયણના વિદાયના સમાચાર એ સાંભળી ન શકે નાનું બાળક રડે એમ રડી પડ્યા ગોપાળાનંદ સ્વામીના પગ પકડી સ્વામીના પગને ભીંજવી દીધા હતા તે દાડે બ્રહ્મુનિએ સ્વામી સ્વામી આ બધું શું થઈ ગયું ભગવાન શ્રી હરિની વિદાયમાં બધા નિકટમાં હતા હું અભાગી મને જૂનાગઢ મોકલ્યો સ્વામી જલ્દી કહો ભગવાન શ્રીનું પહોંચ ભૌતિક દેહ ક્યાં છે બ્રહ્મુનિ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે સ્વામી હું આપને ના કહીને ગયો હતો મહારાજ કદાચ આ લોકમાંથી વિદાય લે તો એના દેહને અગ્નિ સંસ્કાર કરશો નહીં આપ શા માટે કર્યો સ્વામીની આંખો પણ ભીની થઈ ગઈ છે બ્રહ્મુની ભગવાન સ્વામી નારાયણ મને પોતાના જમણા પગનો અંગૂઠો પકડાવી સોગંદ ખવડાવ્યા હતા. તો પહેલા તમે મારા દેહનો અગ્નિ સંસ્કાર કરજો અને પછી બ્રહ્મુનિને સંદેશો આપજો. વહેલો જો સંદેશો મળી જશે ને આવી જશે તો મને અક્ષરધામમાંથી પાછા લાવશે. અને ગોપાળાનંદ છે મને શબ્દ બ્રહ્મુનિ સાંભળી ન શક્યા, દિવાલોની સાથે માથા પછાડવા લાગ્યા છે. વિરહના દુઃખને જ્યારે સહન ન કરી શક્યા, ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીનું કાંડું પકડ્યું. મનમાં એમ થયું, લાવો ગોપીનાથજી મહારાજ દર્શન કરવા લઈ જાઓ, દર્શન કરશે ધીરજ વળશે. પણ પગથિયા ચડતા ચડતા તો યાદ આવ્યું, મારો વાલેડો જ્યારે મંદિર બંધાવતો હતો ત્યારે ત્રણ છોકલાવાળી પાગ ઉપર પથ્થર લાવીને બસ આજ ગયા મૂકતો હતો. અને આટલી યાદે તો અંતરને કોરી ખાધું છે, વિરહનો વિસ્ફોટ થયો છે. સ્વામીના શરીરમાં શુદ્ધિ રહેવા પામી નથી, સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળવા માંડ્યા છો એમ માનતો તું ઉપરથી જ કાળ્યો છો. આજ મને ખબર પડી તારો અંતર પણ કાળો ને કપટી છે, મને ધોખો દઈને તું જતો રહ્યો છો. સ્વામી કાંડું પકડી ગોપીનાથજી મારા સુધી લઈ ગયા છે. ગોપીનાથજી મારની સામે ઉભા રહી કરગરતા રડતા નેત્રે વલવલતા હૃદયે બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, માલિક તારે આ કરવી હતી હાલ તમારી, અને સાંભળ, તારે આ હાલત કરવી હતી તો મારી સામે કરવી હતી, મારી પીઠ ઉપર શા માટે તે પ્રહાર કર્યો છે? તારે માટે મેં સંસાર છોડ્યો, તારે માટે લુખા ગોળા ખાધા, તારા માટે તમે રજવાડાઓ છોડ્યા, અર્ધ અર્ધ રાજપાટ અમને અર્પણ કરતા હતા, એક તને રાજી કરવા માટે સર્વને કુરબાન કરી દીધા, તને રાજી કરવા માટે તાટ પહેર્યા, તને રીઝવવા માટે જગતની ગાળો ખાધી, તને રાજી કરવા માટે જગતના માર ખાધા, અને આજ તું ધોખોદન દગોદન જતો રહ્યો છો. પણ યાદ રાખજે, તું એમ નહીં માનીશ, હું સર્વત્ર જગ્યાએ સ્વતંત્ર છું, ભક્તને આગળ તારે પરતંત્ર થવું પડે છે. આ તારો ને મારો અખેલો ખેલ ખેલાશે, આજ કા તો તારી ધીરજ હારશે અને કા તો મારો પ્રેમ એના કામયાબ નીવડશે. જોઈએ આજ કોણ જંગમાં વિજય પ્રાપ્ત કરે છે. હું તારી સામે આવીને તારી પાસે ભીખ માગું છું, તારા મને એકવાર દર્શન આપ. સાંભળ, આજ મને જો દર્શન નહીં થાય તો માથા પછાડે પછાડે નહીં મરી જઈશ, અને દુનિયા કો ચિલ્લા ચિલ્લા કે મેં યું કહુંગા, જગત કી અદાલત મેં તો ન્યાય નહીં મિલતા હૈ, મગર જગદીશ કી અદાલત મેં ભી ન્યાય નહીં મિલતા હૈ. આજ મેં તેરે પાસ ઇન્સાફ માંગને કે લિયે આયા હું, ન્યાય માંગને કે લિયે આયા હું. આખિર મેરા ક્યા કસૂર હૈ જિસકી વજહ સે તું મુજે દંડ દે રહા હૈ, બતા મેરા ક્યા કસૂર હૈ. મુજે ન્યાય ચાહિયે, મુજે ન્યાય ચાહિયે, મુજે ઇન્સાફ ચાહિયે, મુજે ઇન્સાફ ચાહિયે. બોલતા બોલતા સ્વામી જોરથી જ માથું પછાડવા ગયા, અને એ જ વખતે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, અને એકદમ બ્રહ્માનંદ સ્વામીને પકડી લીધા છે. કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને પરાયો છે, બ્રહ્મુની બ્રહ્મુની આપ એમ કેમ માનો છો, મેં તમને છોડીને ગયા છે, અમે તમને છોડી નથી ગયા, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી સત્સંગમાં વિચરણ કરતા રહેશે. વાત વાત અલગ છે અને હકીકત અલગ છે, હકીકતને સહન કરી મહાકઠિન હોય છે. વિદેહી જેવા વિદેહી પુરુષ અવધપતિના અવસાનના સમાચાર સાંભળ્યા, રામનું વનગમન, ભરત માટે ગાદીની વ્યવસ્થા, વિદેહનું હૃદય પણ મૂંઝાયું છે. વિદેહીએ ચાર દૂતોને પ્રથમ અયોધ્યા મોકલ્યા હતા, તપાસ કરો અને પાછળ ઘટના શું છે, કારણ કે વિદેહીના બે જમાય છે, રામ પણ જમાય થાય છે, ભરત પણ જમાય થાય છે, મારે કોની બાજુ ભળવું એમ, રામ બાજુ કે ભરત બાજુ, કોને અહીંયા અન્યાય થઈ રહ્યો છે તમે તપાસ કરો. ગુપ્ત વિશે ચાર દૂતો આવ્યા છે. દૂતોના હૃદયની અંદર પણ ભરત પ્રત્યે કઈ કઈ ની પ્રત્યે ઘૃણા છે, થોડી માંડવી પ્રત્યે પણ ઘૃણા પ્રગટ થઈ છે કે બહેન પણ એની ભેગી ભળી હશે ને તો આવી ઘટના ઘટે નહીં. પણ દૂતો જયારે અયોધ્યામાં આવ્યા, અયોધ્યાની સ્થિતિ એને કઈક જુદી દેખાણી છે. અયોધ્યાની અંદર આવ્યા પછી ખબર પડી છે કે ઓહો, ભરત તો સાક્ષાત પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમનું ભરતજીનો હૃદયનો ભાવ, ભરતજીના હૃદયનું દુઃખ જયારે દૂતોએ નિહાળ્યું છે, અને ભરતજી અયોધ્યાની તમામ જનતાને લઈ પ્રભુ રાઘવને મળવા માટે ઉભર્યા છે, આ ખ્યાલ આવતા દૂતો બધાએ ફરીવાર જનકપુરી જઈ વિદેહીને વાત કરી છે. અને હકીકત વાત સાંભળતા વિદેહી સ્વયંમાં જ પ્રભુ રાઘવને મળવા માટે છેક વનની અંદર ચિત્રકૂટ સુધી આવ્યા છે. વશિષ્ઠજી કહે છે, ચાલો આપણે સામે મળવા જઈએ. વિશાળ સમુદાય વિદેહીની સામે ગયો છે. ગુરુ વશિષ્ઠજીને આવતા જોતાની સાથે વિદેહીએ દંડવત પ્રણામ કર્યા છે. પ્રભુ રાઘવ લખન ભરત શત્રુઘ્ન એમણે વિદેહીને પ્રણામ કર્યા છે. આખો સંઘ ફરીવાર ચિત્રકૂટની અંદર આવ્યો છે. વિશાળ મોટી મેદની થઈ છે, પણ અવધપતિના ગુણને યાદ કરી કરી વિદેહી સહિત તમામ ખૂબ રડ્યા છે. આજે વિદેહી ગણાતા બ્રહ્મની અંદર જેમની પ્રતિષ્ઠિત સ્વરૂપ થયેલું છે, આત્માની અંદર રમણ કરનાર પુરુષ પણ આંખોમાં આંસુ નો સમાય આમ જ્યારે રડવા લાગ્યા છે, અને એનું રુદન જોતા, એનો પ્રેમ જોતાની સાથે એ અભાવ લે કે આંખ નહોતી જે આંખ ભીની ન થઈ હોય. મૂર્તિમંત પ્રેમ જાણે ત્યાં તરવરવા લાગ્યો છે. વિદેહીને રડતા જોતા વશિષ્ઠજીએ સમજાવ્યા છે, આપ તો વિદેહી છો, આપ તો વડીલ છો, તમે સ્વયં જો હિંમત હારી જાશો તો બીજાને હું કેમ હિંમત આપીશ. મહાપ્રયાસે વિદેહીને ધીરજ આપી છે. આખિર બધા રામઘાટે જઈને સ્નાન કર્યું છે. ચાર દિવસ સુધી સંઘ અહીંયા રોકાયો છે. સુનૈનાજી કૌશલ્યાદિક માતાઓને મળવા માટે આવ્યા છે. સુનૈના પણ ખૂબ જ દાહ્યા છે. માં જાનકીની માં હોય, વિદેહના ધર્મ પત્નીમાં શું કહેવાનું હોય. વિધવિધ ધીરજની જ્ઞાનની વાતો કરી માં કૌશલ્યાદિને ખૂબ ધીરજ આપી છે. વિધાતાએ જેમ નિર્માણ કર્યું હોય નક્કી કર્યું એમ જ થાય છે એમ કહી કહી કહીને પણ નિર્દોષ સાબિત કર્યા છે. અને એ વખતે માં કૌશલ્યાના મોઢામાંથી બહુ અદભુત શબ્દ નીકળ્યા છે. સુનૈનાજી, મને રામની ચિંતા નથી, મને અયોધ્યાની ચિંતા નથી, મને જેટલી સ્વયં મારી ચિંતા નથી એટલી મને ચિંતા ભરતની થાય છે. સુનૈનાજી,
રામ સફત મેં સફત મેં નહીં કહું, રામ સફત મેં નહીં કહું, સો કરી કહું સખી સતી ભાવ, સો કરી કહું સખી સતી ભાવ. भाऊ
सो करी कहऊ सखी सखी भाऊ
भारत शिलाय गुण बिनाया बाड़ाई
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 भाय भगती
કૌશલ્યના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. સુનેનાજી, મારી જિંદગીમાં મેં કદી રાઘવના સોગંદ નથી ખાધા, પણ આજ રાઘવના સોગંદ ખાઈને કહું છું, ભરત બહુ મહાન છે. ભરતના શીલ ગુણ નમ્રતા, એની મોટાઈ ભાઈપણું ભક્તિ વિશ્વાસ, એની ભલાઈપણું, એને કદાચ સહસ્ર મુખે શેષ નારાયણ ગાયન પર પણ પાર ન પામી શકે. એના હૃદયની વિશાળતાને માપવા માટે આ બ્રહ્માંડમાં કોઈ શક્તિમાન નથી. કદાચ સાગરની ઊંડાઈને માપી શકાય, કદાચ આકાશની ઊંચાઈને માપી શકાય, પણ ભરતની ઊંડાઈ કે ઊંચાઈ બેમાંથી એકે માપી શકાય તેમ નથી. ભરતની મહાનતાની હું શું વાત કરું? સુનેનાજી, સત્ય કહું છું, સાંભળો.
નૈવો સદા ભરતે કુલદીપાઈ
જાનવો સદા ભરતે કુલદીપાઈ
જાનવો સદા ભરતે કુલદીપાઈ
જાનવો સદા ભરતે કુલ
દીકરાના વખાણ કરવા હોય તો ન થાય. આમ ભરત તમારો કુલ દીપક છે, હું જ કહું છું એમ નહીં, બાર બાર મોહી કહી ભૂપા. અવધપતિ પણ વારંવાર એમ કહેતા હતા, ભરત તો આપણો કુળનો દીપક છે, પણ એની ખબર તો આજ પડી. મહાનતા તો સમયે ખબર પડે છે. કસે કનકુ મની પારિખ પાયે, સોનાને જ્યારે અગ્નિ પર ચડાવવામાં આવે ત્યારે એનું પારખું થાય છે, હીરાને કોઈ ઝવેરી મળે ત્યારે પારખું થાય છે, વ્યક્તિની ખબર તો સમય અને દેશકાળમાં પડે છે. વિપરીત દેશકાળમાં ભરતની ચમક જાણે બહાર આવી છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 74મા વચનામૃતમાં બતાવ્યું, કોને કેટલો વૈરાગ, કોને કેટલી સમજણ, એ તો ક્યારે ખબર પડે? તો વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગની ખબર પડે, અને વિપરીત દેશકાળ જ્યારે આવે ને ત્યારે એની સમજણની ખબર પડે. ભરત તો મારો કુલ દીપક છે, માટે એ સુનેનાજી હું તમને એક વિનંતી હાથ જોડીને કરગરીને કહું છું, અત્યારે આખા સંઘમાં હવે વડીલ તરીકે વિદેહી નું નામ લેવાશે. વિદેહી આવી ગયા છે, મારી ચિંતા ઘણી ઓછી થઈ ગઈ છે. અને ભરત અને રામ વચ્ચેના સંઘર્ષમાં પણ નિર્ણય વિદેહી ઉપર છોડાશે. પણ મારી વિનંતી એટલી છે, વિદેહીને યોગ્ય લાગે નિર્ણય લઈ, પરંતુ મારા ભરતની સાથે અન્યાય ન થાય બસ એટલી વિનંતી મારા તરફથી તમે વિદેહીને કરશો. સુનૈનાજી તો કૌશલ્યાજીની સામે જોઈ રહ્યા છે કે શું બોલે છે. સુનૈનાજીના હૃદયમાં પણ એમ થઈ ગયું, ધન્ય હોજો ધન્ય હોજો, બ્રહ્મની માં તો આવી જ હોય ને, અને આવું વિશાળ જેનું હૃદય હોય એની ઘેરે જ બ્રહ્મ પુત્ર બનીને આવે ને. કૌશલ્યાના ગુણ ને જાણે આ સુનૈનાજી વારી ગયા છે. બહુ વાર સુધી સંવાદો ચાલ્યા છે, આકાશમાં પુષ્પ વૃષ્ટિ કરી ધન્ય હો ધન્ય હો, માં કૌશલ્યા તુજે ધન્ય હો, એવા નાદો થયા છે. આખીર સુનૈનાજી કૌશલ્યાજી પાસેથી રજા લઈ અને પોતાને સ્થાને ગયા છે. માં જાનકીજી પણ પરિવારના બધા સદસ્યોને મળ્યા છે. બધાના હૃદયમાં માં જાનકીજીનો વનવાસીનો વેજન થોડું દુઃખ પણ થયું છે. માં કૌશલ્યાજી કહ્યું છે, બેટા જાનકી અબ જાઓ, માતા સુનૈના પિતા વિદેહીને મળીને આવો જાઓ. માં કૌશલ્યાની આજ્ઞા થતા સીતાજી માત પિતાને મળવા માટે ગયા છે. કેટલી બધી અદભુત પરંપરાઓ હશે બેટા, અબ જાઓ. સાસુની આજ્ઞા થઈ પછી ચોથે દિવસે મળવા ગયા છે. ચાર ચાર દિવસ સુધી જાનકી વિદેહીને મળવા નથી ગયા એમ લખ્યું રામાયણ. અને આજકાલ તો જરા કહેવાય ગયો એ વાછણ ધીમે ધીમે પછાડ્યો, ત્યાં ફોન કરે, આય મને હક નથી લેવા દેતા, તું કાંઈ બાપા તૂટે નહીં જાતી. ખરેખર પરિસ્થિતિ હિન્દુસ્તાની મૂળ સંસ્કૃતિ કરતા ઉલટ બની જઈ રહી છે. ચાર દિવસને અંતે માએ જ્યારે આજ્ઞા કરી છે ત્યારે માં જાનકીજી પિતા અવધપતિ સુનૈનાજીને મળવા માટે જાય છે. અવધપતિએ પ્રેમથી માં જાનકીને છાતી લગાવી મસ્તક પર હાથ મૂક્યો છે. બેટા બેટા આજ તને જોઈને મારી આંખોમાં હર્ષના આંસુ આવે છે. મેં જયારે સાંભળ્યું કે રામ વનવાસ ગયા છે, ચિંતા થતી હતી કે જાનકી શું નિર્ણય લીધો હશે, અમારા કુલમ કુલ ને કલંક તો નહીં લગાડ્યો હોય ને, અયોધ્યાની વૈભવશાળી નગરીમાં જાનકીનું મન તો મોહ્યું નહીં હોય ને, રામને એકલાને વનમાં મૂકી અયોધ્યા નગરીની અંદર એશ આરામ કરવા તો જાનકી રોકાણી નહીં હોય ને. બેટા રામનું વનગમન સાંભળતા મારા હૃદયમાં સતત ચિંતા મને કોરી ખાતી હતી, પરંતુ દૂતો દ્વારા જયારે સમાચાર મળ્યા છે જાનકીજી પણ પ્રભુ રાઘવની સાથે વનમાં સીધા આવ્યા છે, ત્યારે મારી છાતી ગજગજ ફૂલતી હતી, મારી છાતી ગજગજ ફૂલતી હતી. અન્નમ પિતા કહેવાય, પતિના દુઃખમાં સહારો આપે અને એમાં આનંદ પામે એમ પિતા કહેવાય. આ તો ફોન કરે, બે મહિનાથી નોકરી નથી છૂટી ગઈ છે, બીજી મળે એમ નથી, તો આવતી રહે પછી આમ એ સંસ્કાર છે, અન્નમ સંસ્કાર કહેવાય. બેટા આજ મારી છાતી ગજગજ ફૂલે છે. બેટા તે તો બે કુળને તાર્યા છે, તે વિદેહીને નગરીને પણ તારે છે, તે અવધપતિને નગરીને પણ તારે છે. વિદેહના હૃદયમાં આનંદ માતો નથી. બેટા તને જોઈ મારું હૃદય હળવું પૂર્ણ થયું છે. જાનકીજીની આંખોમાં પણ પિતાની પ્રસન્નતા સાંભળતા હર્ષના આંસુ આવ્યા છે. મોડી રાત્રિ સુધી માતા પિતાની સાથે બેસીને સત્સંગ કર્યો છે. માતા પિતા બંને ખૂબ દિવ્ય ઉપદેશ આપ્યો છે. બેટા જોજે, અત્યારે વિપરીત દિશકાળ છે, ખૂબ ખટકો રાખજે, રાઘવની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. અનુજ દિયર લખન સાથે છે. માં સુમિત્રાના પ્રેમને ઠોકરાવી લખન તારે અને રાઘવને આધારે વનમાં ચાલી નીકળ્યો છે. એને નાના ભાઈની જેમ સાચવજે. બેટા, માં કૌશલ્યા સુમિત્રાજી આવ્યા છે, અહીંયા કઈ કઈ પણ પધાર્યા છે. બેટા, હવે સાસરા ધામમાં જતા એને બહુ ઓછું લાગશે, એને ઓછું આવે એવી એક પણ ક્રિયા તું કરીશ નહીં. બેટા, કઈ કઈ ના તરફ તો પણ ઘૃણાથી જોઈશ નહીં. કઈ કઈ બિચારા શું કરે, વિધાતા એ પોતાનું ધાર્યું કર્યું છે, કઈ કઈને પણ તું દોષિત ગણીશ નહીં. બેટા, બધા એને રાજી કરશે, થોડું સહન કરી લેજે. સહન કરે એ જ મહાન થાય છે, વિધવેત ઉપદેશ આપ્યા છે. અને ભક્તો, વાતે સાચી છે. આ જગતમાં તમે દ્રષ્ટિ નાખશો તો ખબર પડશે, જેને સહન કરતા આવડ્યું, જેને જગતના અપયશોને પચાવ્યા છે એ જ મહાપુરુષ બન્યા છે. જગતના અપયશને જે ન પચાવી શકે એ કદી પણ મહાપુરુષનું બિરુદ પ્રાપ્ત ન કરી શકે. જગતના અપયશો તો મળતા રહેશે, મહાપુરુષો જગતના વચનની સામે જોશે નહીં, પોતાનું કર્તવ્ય બસ બજાવે રાખશે, બજાવે રાખશે. બેટા, સહન કરે એ જ મહાન બને. બેટા, જગતનો કેટલો સમુદાય એવો પણ છે જેને ટીકા નિંદા જ ગમતી હશે, એને સાંભળીને તો હિંમત હારીશ નહીં. વિધવિધ પ્રકારનો ઉપદેશ આપ્યો છે. આખીર મોડી રાત્રિએ ફરીવાર પ્રભુ રાઘવની કુટિયામાં છોડી ગયા છે. બીજે દાડે મોટી સભા થઈ છે. પણ સુનૈનાજીએ જનકજીને પોતાની પાસે બેસાડીને કીધું છે, પતિદેવ, માં કૌશલ્યાજી કેવડાયું છે, આપ જે કઈ નિર્ણય લો એ નિર્ણયમાં ભરતની સાથે અન્યાય ન થાય એનું અનુસંધાન રાખીને નિર્ણય લેજો. વિધિહે કહ્યું છે, તું ચિંતા નહીં કરીશ. દેવી સાંભળો, ભરતની મહાનતા એની ઊંચાઈ એને હું સમજી શકું છું. ભરતનો એક પણ એવો નિર્ણય નહીં હોય જે નિર્ણય પ્રભુ રાઘવના વિરોધમાં હોય. ભગવાન રાઘવની મરજી પ્રમાણે જ ભરતજી નિર્ણય લે છે, માટે આપણે બધાએ ચિંતાનો ત્યાગ કરવો. બીજા દાડે વળી સભા થઈ છે. પ્રભુ રાઘવે કહ્યું છે, ગુરુદેવ, ઘણા દિવસો થયા છે, હવે બધાને વિદાય લેવડાવો. અને પ્રભુ રાઘવના શબ્દ સાંભળતાની સાથે ગુરુ વશિષ્ઠજીએ ભરતજીને કહ્યું છે, ભરતજી, બધાનો મત એવો પડે છે, તમે જે નિર્ણય લો ને એ બધા માન્ય કરશે, માટે કહો આપ શું કહેવા માંગો છો.
આઈ ગઈ મને ગમ પ્રસી ગઈ પુરાના.
ભરતજી બોલ્યા છે, ગુરુદેવ,
આઈ ગઈ મને ગમ પ્રસી ગઈ પુરાના.
સેવા ધારા મુક્તિ ને જગુ જાના.
શાસ્ત્ર વેદ પુરાણ એ બધાની અંદર એક વાત બહુ પ્રસિદ્ધ છે, સેવકનો ધર્મ ભારે કઠિન છે. સેવક ધર્મ બજાવો એના કરતા કોઈ મુશ્કેલી નથી, કઠિનાઈ નથી. કારણ કે સ્વામી ધર્મ સ્વાર્થ થકી વિરોધી. વડીલ જે વર્તે છે એ સ્વાર્થ થકી પર છે. હું તો સેવક છું, સેવક કદી નિર્ણય ન આપી શકે, અને સ્વામી જે નિર્ણય આપે એમાં સ્વાર્થની ગંધ ન હોય, એમાં સેવકનું ભલું જ હોય. હું સમજુ છું, બેરો અંધ વેર હોય કે અંધાપ હોય, પણ પ્રેમમાં જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. મને જાજુ જ્ઞાન નથી, પણ એટલું જરૂર હું સમજુ છું, પ્રભુ રાઘવ જે નિર્ણય લેશે કે મારો માલિક છે, સ્વામી છો, તો સેવક છો, એમાં જ મારું ભલું હશે, મારાથી કોઈ નિર્ણય ન અપાય. બોલતા વળી ભરતજી નીચે બેસી ગયા છે, અને કોઈ જયારે નિર્ણય આપવા માટે તૈયાર નથી થયું, કોઈથી નિર્ણય જયારે આવતો નથી. વશિષ્ઠજી ઉભા થઈ જનકજીને કહ્યું છે, વિદેહી આપ કઈક નિર્ણય આપો. કેટલાય દાડાથી ચર્ચા થાય છે, આખી નિર્ણય કોઈ આવતો નથી. અને વિદેહીને જ્યારે ગુરુ વશિષ્ઠજી તરફથી આજ્ઞા થઈ છે, વિદેહી ઉભા થયા છે, ઉભા થઈ હાથ જોડ્યા છે.
જો મુખ મુક રે મુની જય પાની, જો
મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. સભાસદો સાંભળો, ગુરુદેવ સાંભળો, મારા મનમાં થાય છે કંઈક ઉત્તર આપું, પણ જેમ અરીસાની અંદર માણસ દ્રષ્ટિ નાખે, અરીસાની અંદર મુખનું પ્રતિબિંબ દેખાય, પણ એ મુખને પકડવા જાય તો પકડાય નહીં. એમ આજ ભરતની અદભુત વાણી સાંભળતા મારા બુદ્ધિની અંદર કોઈ નિર્ણય પકડાતો નથી. મનમાં થાય છે નિર્ણય આપો, પણ કોઈ વાત પકડાતી નથી. મને એમ કહે છે રખેન મારાથી ભરતની સાથે અન્યાય થઈ જાય તો ભરતને હું માપી શકતો નથી, માટે માફ કરજો, હું નિર્ણય પણ આપી શકતો નથી. બોલતા જનક વિદેહી નીચે બેસી ગયા છે. કોઈ રસ્તો જડતો નથી. એ વખતે પ્રભુ રાઘવ ઉભા થઈને કહ્યું છે, ગુરુદેવ આપને પિતા સમાન વિદેહી જે નિર્ણય આપશે હું સોગંદ ખાઈને કહું છું નિર્ણયનું માન્ય કરું. અરે એના બદલામાં આખા જગતની સાથે અન્યાય થતો હશે તો પણ સ્વીકાર્ય કરીશ, પણ એક મારી શરત છે, એ નિર્ણય એવો ન હોવો જોઈએ જે નિર્ણયમાં ભાઈ ભરતની સાથે અન્યાય થાય. ભરતને ન્યાય થતો હોય ને કે દુનિયાને અન્યાય થતો હશે તો એ પણ હું સ્વીકાર કરીશ. પ્રેમને માટે પ્રભુ કેટલા આધીન બનતા હશે એ શ્રીમદ રામાયણની કથા અને સત્સંગજીની કથા બંને ભેગી થઈ જાય છે. અહીંયા પ્રભુ રાઘવ એમ બોલે, ભરતની સાથે જો ન્યાય મળતો હોય, આખી દુનિયાની સાથે અન્યાય થતો હોય તો મને મંજૂર છે. એવા જ પ્રેમીલા સદગુરુ વર્ય શતાનંદ સ્વામી જેને અદભુત એક કહાની લખી, પ્રેમનું સાક્ષાત સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણનો વિરહ થાય તો રૂવાડે રૂવાડે લોના ચચે આવી જાય. એના માટે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા છે, આ એક સચ્ચિદાનંદ સ્વામીને માટે આખા બ્રહ્માંડનો પ્રલય કરવો પડે તો મને કઠણ ન પડે, આખા બ્રહ્માંડનો પ્રલય કરી નાખું. જો આ સચ્ચિદાનંદ સ્વામીની સાથે અન્યાય થતો હોય આખા બ્રહ્માંડને ઉલટસું પલટ કરી નાખો. આજ પ્રભુ રાઘવ પણ એ શબ્દ પુકારી રહ્યા છે. આપ જે નિર્ણય લેશો સોગંદ ખાઈને કહું છું એ મને માન્ય હશે, પણ એ નિર્ણય એવો ન હોય કે નિર્ણયમાં ભરતની સાથે અન્યાય થતો હોય. આપ નિર્ણય આપી શકો છો, પ્રેમથી આપો, પણ કોની તાકાત છે મોઢું ખોલી શકે? નથી ગુરુ વશિષ્ઠજી બોલી શકતા, નથી તો વિદેહી બોલી શકતા. અને એમ લાગ્યું છે સભામાં કોઈ કોઈ પ્રકારનો નિર્ણય નહીં આપે, પણ ત્યારે સ્વયં ભરતજી ઉભા થયા છે અને પ્રેમની તુલના પ્રેમ જ કરી શકે, પ્રેમનું મૂલ્યાંકન પ્રેમ જ આપી શકે.